नमस्ते देव्या नमो अरिहन्तानम् नमो सिद्धाणम् नमो आर्याणम् नमो वज्रायाणम् नमो लोये सौवसाहुणम् नमः समये साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिते निर्जरा अधिकार અને એની ચર્ચા આપણી ચાલે છે. તત્વ નિર્ણયમાં એ સંકિતી જીવનો પહેલો કર્તવ્ય છે અને એમાં વ્યવહાર તત્વ નિર્ણયમાં વ્યવહાર સમ્યક્તમાં જેવો છે એવી પ્રતીતિ કરવાની હોય અને વ્યવહાર તત્વ નિર્ણયમાં પરમાત્માને એમ કીધું છે. શું કહે છે પરમાત્મા? જ્ઞાનીઓ શું કહે છે કે આશવને હે રોગવત જાણવાનું. શું કરવાનું? રોગવત. આશ્રવ હે છે અને હે છે તો કેવા હે છે કે જેમ શરીર માટે રોગ હે છે એમ આત્મા માટે રાગ હે છે. જેમ રોગી શરીર કોળથી પીડાયેલો હોય, કોઈ દુઃખથી તકલીફથી પીડાયેલો હોય, તો એ આજે ચાલે છે મેરાથોનમાં દોડી શકે? આજે ચાલે છે ને તમારા જુહુમાં મેરાથોન? તો જેમ કોળી રોગી શરીર મેરાથોનમાં ના દોડી શકે એમ રાગને સારું ગણનારો મોક્ષ માર્ગની મેરાથોનમાં ના દોડી શકે. અને એટલા માટે કાલે રાગ અને રોગ વચ્ચેની સરખામણી કરી હતી કે 101% પણ એમાં આપણે કઈ કન્ફ્યુઝન રાખવાની નથી. અને એ ભાવાર્થમાં બહુ ચોખ્ખા શબ્દોમાં કીધું હતું, જેની ઉપર આપણે ઘણી ચર્ચા કરી હતી. એમાં અડધો જે કહેવાય ને, જો જ્ઞાનીના જીવનમાં રાગ દેખાય બરાબર નથી દેખાતો એમ નથી, કેમ કે રાગ એને જેને નથી હોતો એ વીતરાગી કહેવાય. એ વીતરાગ સ્વભાવની દ્રષ્ટિ વાળો છે. વીતરાગી હજી થયો નથી, એ વાત 100% સાચી. આપણે બધા આરોગ્ય લક્ષી છીએ, પણ એવો નથી કે કોઈને રોગ ના થયા હોય. પણ રોગ થાય છે માટે રોગને પોતાનો ગણી લેવાનું, સારો ગણી લેવાનું, એને હટાડવાના પ્રયાસ નહીં કરવાના, એના વધારવાથી સારું ગણવાનું, એ બધી જે ભ્રાંતિઓ છે એને કાલે મેં ચર્ચામાં લીધી હતી બરાબર. અને આશા છે અંતિમ વાત જે કીધી હતી કે રોગના દુષ્પરિણામથી આપણે ઘણા આ ભાવમાં સુધરીએ છીએ. રાગનો દુષ્પરિણામ સમજીને સુધરી જાઓ તો સારું છે. અધરવાઇઝ આ છે ને, એ બધા રાગના ફળમાં તો, રાગ અને દ્વેષના ફળમાં તો બધું ક્યાં ક્યાં ભટક્યા છીએ, શું શું કર્યો છે, આ બધું તો જગતનો ચક્ર જ છે. આ કાળમાં જે એવા આપણે ગુરુનું સમાગમ મળ્યો, જે રાગને ઝેરની જેમ ઝેરની જેમ ઝેરની જેમ કહે છે, તો પછી આપણે આ ઝેરનો પાન કરવાની ઈચ્છા કેમ રાખવાની? થાય થાય વાત જુદી, પણ વધારવાની ઈચ્છા તો ક્યારે ના હોવી જોઈએ. અને જ્યારે જ્યારે પણ આમ રાગનો રસ ચડે ત્યારે ત્યારે એક જ ઉપાય કરવાનું, કયો? ગાયક ભાવની શક્તિની સ્પ્રસન કરવાનું. એનાથી જ આપણો પુરુષાર્થ વધશે. જ્ઞાયક ભાવનું સ્પર્શન, હા જે કહેવાય ને નિજ શક્તિ સ્પર્શન, આશ્રવ અધિકારમાં વાત આવે છે. कि जारे रागना ज्वर ने दूर करवा माटे ज्ञानी शू करे, बोले निज शक्ति नो स्प्रशन करे छे। आ है ना, એટલે સૌથી પહેલા તો વસ્તુ શું આવે, જે બે વસ્તુ છે ને બે દેખાવી જોઈએ। શું કીધું, બે ને એક જો તો ચક્કર પડે। પહેલા નંબર બે ને બે જોવાનો ચાલુ કરો, અંદરમાં જાઓ, જે સારા ને ખોટાના ભાવ મને થાય છે એ મારા નથી, એને જાણનારો જ્ઞાન મારો છે। એટલે હજી શું થઈ ગયો છે ભાઈ, એવું થાય ને કે જેમ ક્લાઉડી વેધર હોય થોડો, અને ક્લાઉડી વેધર હોય તો આપણે શું લાગે કે બાદળ અને સૂર્ય એકમેક થઈ ગયો છે, થાય છે કે ન થતો? હે, એ જે જ્યાં સૂર્ય છે ત્યાં જ બાદળ છે, જ્યાં બાદળ છે ત્યાં જ સૂર્ય છે, આવું થઈ ગયું છે। પણ જ્યારે જ્યારે આપણે સમટાઈમ્સ ફ્લાઇટમાં બેસીએ છીએ ત્યારે ખબર પડે ના કે બાદળ તો કેટલા અલગ છે અને સૂર્યનો પ્રતાપ કેવો અલગ છે, દેખાય છે કે નથી દેખાતો? હા, સમજાય કે નહીં સમજાય? મને એ વાત હું ક્યાં કહું, મને કેટલો આનંદ થયો હતો, હું શિખરજીની યાત્રા કરવા ગયો હતો દસમામાં, અને દસમામાં જયારે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક ઉપર હતો, અને એ ટૂંકથી જયારે નીચે બાદલ જોયા ને ઉપર સૂરજ જોયો, તો અંદરમાં એવો આનંદ થયો કે બાદલોથી ઉપર છું। હવે ખ્યાલમાં આવે કે રાગના બાદળથી જ્ઞાયક ભગવાનનો સૂર્ય હંમેશા ઉપર હોય છે। આ વાત માટે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક ઉપર જવાની જરૂર નથી, ટૂંકી જ વાત સમજી લેજો। કે જ્ઞાન ને રાગ અડતો નથી અને રાગ જ્ઞાન ને અડતો નથી। હવે શું થાય છે, આપણે જેટલા નીચે છીએ ને એટલો બધું એકમેક દેખાય, મને રાગ જ થઈ રહ્યો છે ના, જે જે કશાય ભાવ છે એમાં જ્ઞાન નથી, એ જ્ઞાનના બાધ કરે છે ભાઈ। એટલા માટે એક તમને એનો ડેમો લેવું હોય તો હંમેશા કહું છું કે ક્રોધી વ્યક્તિને પૂછો કે ભાઈ તમે ક્રોધ કેમ કરો છો, બોલે હું ક્રોધ કરું છું, એટલે એને છોડીને ગામને ખબર પડે કે આ ક્રોધ કરે છે, એને કેમ કે ક્રોધમાં જ્ઞાન નથી ને, જ્ઞાન હોય તો ક્રોધને જાણે અને જાણે તો ક્રોધ ભયો જાય, બોલો સાચી વાત કે ખોટી વાત? માની વ્યક્તિને પૂછો કે ભાઈ તમે બહુ માની, હું નથી માની, આ તો માનતું નથી મારી વાત, એમ એક એક વ્યક્તિને તમે કોઈ કોઈ પણ જીવથી ઇન્કલુડિંગ પોતાની જાતને પણ સામેલ કરીને ચાલો, કોઈને કોઈને નહીં કહેવાનું, કોઈની તો ભાષા હોય, ઉપદેશની ભાષા ચાલે ને એટલે કોઈને નીકળે, પણ બધું ક્યાં લગાડવાનું, અંદરમાં પોતા। કોઈ પણ આપણા અંદરમાં વિકાર હોય જો જ્ઞાન અને રાગને ભેગા કરીને જોશો તો આપણે ખબર જ નહીં પડે કે આ વિકાર થઈ રહ્યો છે, સાચું કહું ના, પછી એના માટે આપણા નવા નવા શબ્દોની ઘડતર કરીશું કે નહીં નહીં અમે ભોગી નથી, અમે તો શું છે થોડુંક બધું આમ કરવા માટે કરવું પડે છે, જગતમાં સારું કરવા માટે માની નથી, આ તો બધું થોડુંક બીજાને દબાવવું પડે, એ રીતે આમ આમ કરે। જે જે લોભી વ્યક્તિને ક્યારે ખબર ના પડે કે લોભી છે, આ ગજબ છે ને, કે લોભી વ્યક્તિને છોડીને એના સગાવાળાને પૂછો તો કે આ તો એક નંબરનો કંજૂસ છે, આ તો એવો જ છે, અને પેલાને પૂછો તો શું કે ના ના હું લોભી નથી, હું તો શું છું આમ જાણી જોઈ આમ વિચાર વિચારીને ખર્ચ કરું છું એમ। એટલે આ બધું શું દેખાય છે, મને કહેવાનું શું છે તમને કે કશાયોમાં જ્ઞાન નથી, કશાયોમાં જ્ઞાન નથી, જ્ઞાન થી કશાય જણાય છે। ફરીથી સમજ્યા, એ બે વચ્ચે અંતર સમજી લો, કશાયોમાં જ્ઞાન નથી, જ્ઞાન થી કશાયો જણાય છે, અને જ્ઞાનમય થવાથી કશાયો હણાય છે। ખબર પડી ગઈ કે નહીં પડી? તો પહેલા નંબર બે વસ્તુને બે જાણવાનું ચાલુ, ગેરંટી છે ગુંદકુંદ આચાર્ય દેવની કે જેમ તમે બે વસ્તુને બે જાણીને ચાલશો ના, તો જેમ સૂરજના તાપમાં અંધારો અને શીતલતા જતી રહે એમ જ્ઞાનના તાપમાં કશાયોનો અંધકાર અને એનો દુઃખ જતો રહે છે। પોતાના જ્ઞાન સ્વભાવની સ્વીકૃતિ વગર કોઈ કાળે કશાય મંદ થતી નથી, કોઈ પણ કાળે. અને જે લોકો જ્ઞાન સ્વભાવની સ્વીકૃતિ વગર મંદતાની વાત કરે છે, ખરેખર એ કશાયનો ટ્રાન્સફોર્મેશન કરે છે. એ કશાય ક્રોધ જાય તો માનમાં કન્વર્ટ થઈ જાય, માન જાય તો લોભમાં કન્વર્ટ થાય, આ ભાવ પૂર્તિ કશાય પરભાવમાં જતી રહે, એટલે એમાં કઈ ફેર નથી પડતો ભાઈ. આ રૂંધાયેલો કશાય છે, બરાબર. સમજાય કે નહીં? એટલે એમ જો કોઈ એમ કહે આપણે બધા કે મને આમ કશાય નથી, તો બહુ શાંતિથી વિચાર કરવાનું. હું તો એના માટે થોડું કામ કહું કે જ્યારે બે ટાઈપનું ગાંઠપણ હોય ને, એક તો ફૂલ્લી ગાંઠપણ હોય પાગલપણ, અને બીજું પાર્શિયલી હોય. પાર્શિયલીને આપણે શું કહીએ છીએ? ડિપ્રેશન હે ના. અને ફૂલી તો ફૂલી હોય. હવે એમાં શું હોય, જે ફૂલી હોય ને એ ક્યારે પોતાની જાતને એમ નહીં કહેશે કે મને આમ છે, બીમારી છે, મનોરોગ છે. જેને થોડુંક છે ને એ ડોક્ટર પણ, પેલા તો આવું થતું નતું, હવે કેમ થાય છે, ખબર પડી? તો સેમ જ્યારે આપણી આપણા કશાયોનું ભાન પડવા લાગે ને, તો સમજો કે હજી જ્ઞાનનો થોડુંક ઉઘાડ છે ને કશાયોની મંદતા છે. અને જયારે આપણા અનમાં એવું થવા લાગે કે ના ના મારામાં તો કોઈ ફોલ્ટ જ નથી, હું તો એકદમ બઢિયા છું, એટલે શું થઈ ગયો કે નેક્સ્ટ લેવલ ઉપર પહોંચી ગયો છે, એટલે ખબર જ નથી પડતી. ખ્યાલમાં આવે છે કે નહીં વાત? સમજે ને? એમ છે. તો જ્ઞાન થી કશાય જણાય છે, અને જ્ઞાનમયી થવાથી જ કશાય હણાય છે. એટલે સમકિતિ કશાય આદિ આશ્રવને અટકાવવા માટે, એ બધા શુભાશુભ ભાવ, એ કશાય કહો કે આશ્રવ કહો, હરખું જ છે. રાગ કહો, કશાય કહો, અજ્ઞાનતા કહો, બધું એક જ વસ્તુ છે. જ્ઞાન સ્વભાવના વિરુદ્ધના જે કંઈ પણ ભાવ છે એ આશ્રવ ભાવ છે. એમાં અટકવું એ બંધ ભાવ છે, એને અટકાવવું એ સંવર ભાવ છે, એમાં લીન થવું એ નિર્જરા છે. ખતમ. ખ્યાલમાં આવે છે કે નહીં? બરાબર બેસી ને વાત. જો આપણે થોડુંક આગળ, તો કાલે આપણે ચર્ચા કરી હતી ને, તો સંકિતિ શું કરે નિર્જરા માટે? બહુ સરળ. જે આશ્રવ હતા એ આશ્રવ અજ્ઞાનતા હતી અને રાગાદી હતા. હવે જ્ઞાની જ્ઞાન થી અજ્ઞાન હતું તો એની સામે કોને લઈ આવ્યો? જ્ઞાન. અને રાગાદી હતા તો એની સામે કોને લઈ આવ્યો? વૈરાગ્ય. તો આવી ગઈ જ્ઞાન વૈરાગ્ય શક્તિ એની પાસે નિરંતર હોય. એ જે આગળના કલશમાં આવશે, સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, આગળના કલશમાં આવશે. નિયત એની પાસે કયા અસ્ત્રો હોય? જ્ઞાન અને વૈરાગ્યના અસ્ત્રો હોય, એનાથી નિર્જરાને પામે છે. જો તો અડધો જે આપણે વાંચી લીધું તો ત્યાંથી આપણે આગળ લઈએ. તો દ્રવ્ય નિર્જરા તો એની કેવી થાય? જો હું વાંચી દઉં એક વાર ફરીથી, અહીંથી આ પેજ નું 304 થી. કાલે ઘણી ચર્ચા કરી હતી પણ અડધો ના રહી જાય ને એટલા માટે. જેમ રોગી રોગની પીડા સહી શકે નહીં, આ લાઈન ઇમ્પોર્ટન્ટ, 304 પેજ ઉપર ભાવાર્થમાં હે ને, રોગી રોગની પીડા સહી શકે નહીં ત્યારે તેને ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે. શેનો ઇલાજ કરે છે? ઔષધિ. ક્યારે કરે છે? થતું હોય તો કઈ વાંધો નહીં ચાલે, પણ ના સહેન થતો હોય તો શું કરે? ઇલાજ કરે. હવે ગજબ છે કે નહીં? તેમ ભોગો ભોગ રૂપ સામગ્રી વડે વિષય રૂપ ઇલાજ કરે છે. આ ગજબ વસ્તુ, આ લોકોને થોડીક વિચિત્ર લાગે કે વિષય ભોગની સામગ્રીનો ઇલાજ કરે. બોલે ભાઈ, વાત એવી છે, અમે એમ નથી કહેતા કે વિષય ભોગની સામગ્રી ઇલાજ છે, પણ સમસ્યા એ છે કે અત્યારે જો આવી રીતે પ્રવર્તન નહીં કરીશું તો એના કરતા વધારે ખરાબ રીતે ઉદયમાં આવશે. સારામાં સારો એનો એક્ઝામ્પલ છે વૈવાહિક જીવન, લગ્ન જીવન, બરાબર. આમ જોવા જઈએ તો લગ્નની આખી વ્યવસ્થા રાગ આદિના પોષણ માટે છે, છતાં કેમ આજ્ઞા આપી છે કે નહીં કરો ભાઈ. ભાઈ વાત તો સાચી છે, કરવા જેવું તો છે જ નહીં. હે, અને કદાચ તમારા અહીંયા ખબર હશે, એક ગુજરાતની બહુ સારી પ્રથા છે, અક્ષય જયારે લગ્ન કરવા જાય ને ત્યારે સાસુ શું કરે, જમાઈની નાક ખેંચે, બરાબર ને? કેમ ખેંચે છે? એમ કહે છે, જમાઈ શા તમે નાક કપાઈને અમારી બહુ દીકરીને પરણવા આવ્યા છો? ખબર પડી નઈ શું નાક કપાવું એટલે? તમને અમને બધાને શું કરો કર્યો કે પોતાના શીલ, પોતાના સંયમ, પોતાની સ્વાધીનતાનો જે ગૌરવ હતો એ ગુમાવ્યો. એટલે એમ લોકિકમાં કહેવાય ને, નાક કપાઈ. હા, એવો અર્થ નીકળે એનો ભાઈ. બાકી શું ઔચિત્ય છે? જેનો માન કરો એની નાક કાપો ના, એ પછી ધીમે ધીમે પકડવાની પકડવાની નથી. આ પ્રતીક છે કે આ તમારો ગૌરવ હણાયો એમ. અચ્છા, બીજું વાત, બેનો લગ્નમાં કઈ સાડી પહેરી હતી? અરે બોલો ને, પાનેતર. નવી તો ઠીક છે, શું કહેવાય? પાનેતર. હિતુભાઈ આ વાત જાણીને તમને બહુ આનંદ થશે, બધાને આનંદ થશે, દરેક ગુજરાતીને આનંદ થવું જોઈએ તો હું એમ કહું છું. આદિપુરાણમાં હું વાંચતો હતો, આદિપુરાણમાં જયારે લગ્નની સાડીની વ્યવસ્થા બતાવી ત્યારે પણ એમાં એ જ લખ્યું છે કે લગ્નની સાડી કેવી હોવી જોઈએ, કે આખી વ્હાઈટ અને નીચે રેડ. અત્યારે મને આ ગુજરાતી આ પાનેતર ખ્યાલમાં આવ્યો. અમારા એમપીમાં નથી ચાલતી, અમારા તો બધી અલગ અલગ રંગની પાડ. પણ આદિપુરાણમાં જે સાડી બતાવી છે એમાં આવી હતી, નીચેની બાઉન્ડ્રી હોય લાલ અને ઉપરની હોય સફેદ. બોલે આ કેમ છે? આનો પ્રતીક બતાવ્યો કે ભાઈ તમે, અમે બધા લગ્ન કરી રહ્યા છે વરરાજા, અમે ભલે લગ્ન કરી રહ્યા છીએ પણ આ મારી સાડી જોઈ લો, આ મારા સાડી છે, અમારા જીવનમાં રાગ અને વૈરાગ નો પ્રપોર્શન બતાવે છે. રાગ અને વૈરાગ નો પ્રપોર્શન બતાવે છે કે જો મોટા ભાગે કેવી છે, સફેદ છે, બાઉન્ડ્રીમાં કેવો છે, લાલ છે. એટલે અમારા જીવન ભલે તમે લગ્ન કરવા આવ્યા, હું પણ તમારી જોડે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ આ બધું અમે તીવ્ર રાગના જ્વરના નિવારણ માટે કરી રહ્યા છીએ. ખબર પડી કે નહીં પડી? હે, વિચાર કરો. અત્યારે તો પછી ઊંધો કરે, આમાં ટ્રેડિશન માટે સફેદ પહેરે, પણ એના એ સારી ના લાગે, એના ઉપર બીજી પહેરી લે, એવું સાંભળ્યું છે મેં, જોયું નથી પણ ક્યારે. આવું આવું કરે બહેનો ઘણી, બેન પેલી તો આમ સફેદ હોય ને, વળી સફેદ થોડી સારી લાગે. હા, તો પછી શું કરે, એના ઉપર બીજી પહેરી લે. એટલે આ વાત સમજ્યા, આ બધી પરંપરાઓ છે ને, એ પરંપરાઓ પાછળનું કંઈક હશે, કંઈક કારણ હોય છે. એટલે જો સમજો, આમ લગ્ન સારો નથી, 100% વાત સાચી, પણ એની સામેની બે દશા થાય, કા તમે સંત બની જાઓ કા તમે પશુ બની જાઓ. બે વસ્તુ થઈ ગઈ ને, સંત બની જાઓ, પોતાની કામ સંજ્ઞા આદિને જીતી લો, કોઈના સાથની આવશ્યકતા નથી, નિર્ભયતાને પામી જાઓ, કોઈના સાથની આવશ્યકતા નથી. પણ આવું થતો નથી અને પશુવત રહેવું નથી, માટે શું આવી ગયો કે આ તીવ્ર રાગના જ્વરના નિવારણ માટે. હજી વધી વધુ રસોઈનું કામ કેવો, આરંભનો કે અનારંભનો, બોલો મને એમ કહો. અને બીજા પ્રશ્ન કહું, 4 ગતિ 84 લાખ યોનિઓમાં કઈ યોનિમાં રસોડો હોય છે? હે બોલો ભાઈ, બીજી કોઈ કોઈ દેવાદી ગતિમાં રસોડો હોતો નથી, નરકાદી ગતિમાં રસોડો હોતો નથી, ત્રેંચમાં રસોડો હોતો નથી. હે બોલો. એટલે આમ રસોઈની ક્રિયા કેવી, પાપમય. તો એ મનુષ્ય ગતિમાં શ્રાવકના જીવનમાં રસોડો કેમ આવ્યું? હવે કેમ આવ્યું આ પ્રશ્નનું સમાધાન જોવું હોય તો કાઢીને જોઈ લો તો ખબર પડી જશે કેમ આવ્યું. હવે દેવોનો રસોડો કેમ હોતો નથી, એમને જરૂરત નથી, નારકીઓને મળતો નથી, અને પશુઓની વ્યવસ્થા અલગ છે. હવે રહ્યો કોણ, એને સાત્વિક ભોજન કરવું છે, સમય ઉપર ભોજન કરવું છે, આરોગ્યવર્ધક ભોજન કરવું છે. તો આમ રસોઈની ક્રિયા કેવી, રાગની પાપની છતાં આજ્ઞા એવી છે કે પાંચમા ગુણસ્થાન વાળા સુઈને શું કરવું જોઈએ, રસોઈ કરીને ખાવું જોઈએ અને રસોઈ કરીને સાધુ વારિકાઓને ખવડા આહાર દાન પણ આપવું જોઈએ. પાપની ક્રિયા છે, પાપની પાપની ક્રિયા છે, બરાબર છે, અમને ખબર છે. પણ તીવ્ર રાગના જ્વરના નિવારણ માટે ભક્તિ પણ એના માટે હોય છે. જો આવી રીતે ભક્તિનો ના કરીએ તો પછી કેવી રીતે થાય? તમે આ પરમાત્માની ભક્તિ ના આવે, રાગ તો અંદરમાં છે અને ગુણીઓ પ્રત્યે ના નીકળે તો કોના પ્રત્યે નીકળશે? એટલા માટે એ બધામાં આવે લોજિક લગાડજો તમે. કે જો બહુ સિમ્પલ આવી ગયો ને ખ્યાલ મેં, ફરીથી જોવામાં, રોગની પીડા સહી શકે નહીં ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે. અને શું કહે? વિષય ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષય રૂપી ઇલાજ કરે છે. મને તો આ શબ્દ બહુ જ પહેલો લાગે છે કે વિષય ભોગની સામગ્રી ઔષધ કીધું. હવે કયા ભાવ સાથે કોઈ એવો વિષય ભોગ કરે કે જેને ઔષધિ જેવો દરજ્જો મળી શકે છે? હું તમને એમ કહું, ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. આપણે કાલે ઘણું કર્યું હતું, આજે એક પોઈન્ટ ઓર લઈએ એના. કે કોઈ તમે દવા લેતા હો, બરાબર, વર્ષોથી લેતા હો, હવે તમારું એ રોગ મટી ગયો હોય તો આ ઔષધિ છોડવામાં કેટલો ટાઈમ લગાડશો? કેટલો ટાઈમ લગાડશો બોલો? અરે નહીં ને, 15 ગોલી પડી છે ને એ પતાવીને પછી પૂરો કરી દઈશું. હે, 15 ગોલી પણ નહીં, એક ગોલી, અડધી ગોલી પણ નહીં. એમ અંદરમાં જો રાગાદીની ઈચ્છા સહેજ પૂરી થઈ ગઈ હોય તો નવા નવા પોષણ કરવાના રસ્તા કરતા નહીં. આજે ચિર યુવા વનવાનો ઉપાય છે ને, એ ખરા અર્થમાં રાગાદી પોષણ કરવાના જ ધંધા થઈ રહ્યા છે. બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? બધી સામગ્રી છે છતાં ઓર આ બધું કરવાની જે ઈચ્છા છે, કુદરતી રૂપથી ઈચ્છાઓની મંદતા આવી ગઈ હોય તો આવી વળગી રહે. ઘણી વખત નથી થતો આપણે કે ક્યારે શરૂઆતમાં તો આપણે આવશ્યકતા માટે કમાવીએ છીએ, પછી શું કમાવાની લત લાગી જાય, ખબર જ નથી કેમ કમાવીએ છીએ. આ મશીનમાં જેમ ફોર્મેટ ફિક્સ હોય ને, ઉઠાઈને જવાનું અને કરવાનું, લત લાગી ગઈ. શેની લાગી ગઈ? કમાવાની લત. આ કહેવાય ને, અને એમાં બધા ગજબ છે. મારો તો હવે શું કરીએ, થોડોક વિચાર એવો આવી જાય છે કે આપણે જ્યાં એક સાયકોલોજી તમને દરેકની ફીલ કર્યો હશે, તમારા અંડરમાં જે હોય, એના અંડરમાં જે હોય અને એના અંડરમાં જે હોય, બધા એક સરખી વાત કરે છે. 3-4 લેયર સુધી તમે જોયેલો છે. એ કે સાહેબ તમારા જેટલો હોત ને તો ક્યારનું મૂકી દીધું હોત, કે છે કે નહીં? આ કોની વાત કરું? તમારા અંડરના અંડરના અંડર વાળો એમ કહે છે. બધા કહે છે, કેમ કે નીચે વાળે આટલું તો થવાનું નથી, આટલો થઈ જાય તો આપણે મૂકી દઈએ. પછી બીજો કે એ કહે કે એ આપણા ઉપર વાળાને જોઈને કહે, એ તો તમારા જેવું હોત તમે ક્યારનો મૂકી દીધું હોત. પછી એના ઉપર વાળો કે તમારા જેવો હોત તમને ક્યારનો મૂકી દીધું હોત. આમ 3-4 લેયર સુધી તમે જોયેલો છે. એટલે ક્યારે ત્યાં શ્રીમદ યાદ આવે કૃપાળુ દેવ. કોણ જાણે લક્ષ્મીની માયા કેવી છે, કોઈને ઓછી લાગતી જ નથી. આવું કહે છે વાક્યમાં આવે, કોણ જાણે આ લક્ષ્મીની માયા કેવી છે, કોઈને ઓછી લાગતી જ નથી. હવે ટ્રમ્પને બધું મળી ગયો તો એ મારો બેટો રડે છે, નોબેલ આપો, નોબેલ આપો, નોબેલ આપો. હે, સીધા સીધા નહીં આપો તો આમ પડાવી લે નોબેલ. એટલે તમે સમજો, ઈચ્છાના જ્વરને વિચાર કરો કેવો હોય, એને એને કોઈ ઉણપ છે, કેટલો માન મળી ગયો. આમ જોવા જઈએ તો કેટલો માન મળી ગયો. બીજું શું જોઈએ? એક સૌથી પ્રમુખ દેશનો પ્રમુખ બની ગયો તો એમ લાગે કે ના ના, આમ તો પ્રમુખ બન્યો પણ શાંતિનો નોબેલ તો મળવું જ જોઈએ ને. એટલે મને તો ઘણી બધી એ જ વિચાર આવે કે આવું હોવા છતાં પણ કોઈ ઈચ્છા કોઈની ઓછી થતી નથી. એટલે એ ખબર પડે છે કે એ રાગના નિવારણ માટે કામ, રોગના નિવારણ માટે કામ કરતો નથી, એને કષાયોનો વ્યસન થઈ ગયો છે. ભોગોની લત લાગી ગઈ છે. જ્ઞાનીને લત લાગતી નથી, વ્યસન નથી. તીવ્ર રાગ નો જ્વર જયારે સહન થતો નથી ત્યારે વિષય ભોગવાદીની સામગ્રીને ઔષધ રૂપે, અને ઔષધની એક ઓર ખૂબી હોય, તમે ડોક્ટર ઔષધ આપે ને તો તમે ત્રણ પ્રશ્ન સામે કરો, પ્રવચન કરું તો કોઈ સામે પ્રશ્ન ના કરે, પણ ઔષધમાં ક્યારે લેવાની, સવારે કે સાંજે, જમ્યા પહેલા કે જમ્યા પછી, પાણી સાથે કે દૂધ સાથે, અડધી કે આખી, સાઈડ ઇફેક્ટ, એટલે 50 પ્રશ્ન કરે. હા દિવસ, આ બધા ડોક્ટર ને ખબર જ હોય ને. હા કેટલું પ્રશ્ન કરે, પણ અહીંયા કઈ વિચાર જ નહીં આવતો, કેમ લેવાનું, કેટલું સંગ્રહ કરવાનું, કેટલો પરિગ્રહ વધારવાનું, કેટલો ફરવાનું, કેટલો ખાવ, કોઈ પ્રશ્ન નથી. હ બાબા બેઠો જપે, એ જે આપો એ ખપે. હે સમજાય કે નહીં સમજાય? આ જ્ઞાનીનું લક્ષણ નથી ભાઈ, બરાબર ને? જો એટલે ઈલાજ કરે, બહુ શબ્દ માર્મિક છે, મર્મ નીકળે છે. ઔષધિ શેની ઔષધિ છે? જે જે આપણી સામગ્રી છે એ સામગ્રી પણ એક જાતની ઔષધ છે, અને ઔષધિ માપમાં લેવાય, અને સ્વાદ માટે નથી લેવામાં આવતી ઔષધિ. બોલો, સ્વાદ માટે લેવામાં આવે કે માપમાં લેવા? મને આ દવા લેવી નથી, કેમ? કડવી લાગે છે. આ દવા બહુ સારી છે, ગળી છે, એનો ટેસ્ટ મને ગમે છે. ડોક્ટર પહેલી લખો ને. નહીં નહીં નહીં, જેની આવશ્યકતા હોય જેટલી હોય, દરેકની રોગ અલગ અલગ હોય ભાઈ. પાછું કોઈની જોડે કોઈનું કમ્પેરિઝન નહીં કરતા, આ બહુ ખરાબ વસ્તુ છે. અહીંયા ગુરુદેવ હમણાં શીખવાડતા હતા, ઉપગુહન અંગ વાળા, બરાબર? સમજાય કે નહીં? એમ સમજવાનું સરળ ભાષામાં, પોતાના દોષ દેખવા માટે માઇક્રોસ્કોપ વાપરવાનું, બરાબર ખ્યાલમાં આવે? અને બીજાના દોષ જોવા માટે ટેલિસ્કોપ નહીં વાપરવાનો, સમજ્યા? હા, પોતાના જે કંઈ પણ વસ્તુ છે, અરે ભાઈ મને સમ્યક લેવું છે ને, આટલો અગત્યનો કામ મારી સામે ઉભો છે, બીજા બધામાં ક્યાં જાઉં? એટલે દરેકના ઉદય જુદા જુદા હોય, દરેકની ઈચ્છા જુદી જુદી હોય, અદૈક ભાવ જુદા જુદા હોય. પોઝિટિવ વેમાં સમજવાનું કે ભાઈ એને અત્યારે ઉદય પ્રબળ છે, એટલે એ વધારે સાધન ભેગો કરી રહ્યો છે. એને શું ગણે છે અમને ખબર નથી, પણ અમે તો પોઝિટિવલી એમ વિચારીએ છીએ કે ભાઈ એ પણ પોતાના રાગ જ્વરનું નિવારણ કરવા માટે જ કરતો હશે. નહીં તો પછી શું થાય છે? કાલે આ દોષ કીધું હતું, કેવો? પોતાનો કોમ્પિટિશન, પોતાનો કોમ્પિટિટર, અને પોતે વિનર. આવું નહીં કરવાનું, સમજ્યા? એટલે કોઈને નહીં, દરેક ના હોય, કોઈને એક વસ્તુ ગમે, કોઈને બીજી ગમે. આપણે પોઝિટિવલી, આપણે બધા આત્માર્થી ભવ્ય રાગાદી જ્વરનું નિવારણ કરવા માટે ભેગા થયા છીએ. દરેક જે કંઈ પણ કરી રહ્યો છે, ગુરુદેવના અગર એ સાચો ભક્ત છે, તો અમે હાઇપોથેટિકલી એમ વિચાર કરીએ છીએ કે પોતાના વિષય પોષણના અભિપ્રાયથી નહીં કરતો હશે, એનાથી રહેવાતો નહીં હોય તો જ કરતો હશે, એમ માનીને ચાલવામાં વાંધો શું છે? એમ એમાં તમને ગેટવેલ સૂનની ભાવના આવશે. કેવી ભાવના આવશે? કેવી ભાવના આવશે? ગેટવેલ. માંદો જીવ, માંદો છે ભાઈ, હવે એનો ઉદય વધારે છે, રોગ પ્રબળ છે, બીજો કોઈ એનો ઉપાય દેખાતો નથી, તો કરી રહ્યો છે. આ કોઈ પહેલો નથી. ગેટવેલ સૂન એ પણ સારામાં સારી રીતે આરોગ્યને પામે. જો આવો ભાવ નહીં આવે તો કેવો? આ કેવો છે? પ્રવચન સાંભળે છે, આમ પાપ કરે છે, પ્રવચન સાંભળે છે, ફરવા જાય છે, આમ કરે છે, તેમ કરે છે, આમાં તમારો જીવ, તમારો આપણો જીવન નીકળી જશે નહીં. દરેક હાઇપોથેટિકલ જ થઈ, બીજું કઈ હોય તો અમને જાણવું નથી, કેમ કે જે ભાવથી રાગાદી વધે જાણીને હું કરવાનું? ઉપગુવન કરવાનું ત્યાં, એનાથી નહીં રહેવાતો હોય ભાઈ, માટે કરતો હશે. સારું થાય એની પણ ઈચ્છા પૂરી થાય, એ પણ સારામાં સારા આત્મિક આરોગ્યને પામે, આવો ભાવ રાખવાનો, બરાબર? અને બધા શું છે? પોતાના દોષ જોવા માટે માઇક્રોસ્કોપ વાપરો. મારા અંદરમાં કોઈ કમી ના રહેવી જોઈએ, એટલી ટૂંકી ટચ વાત આવે, બરાબર? જો આપણે અટકી જઈએ તો આમ દરેક વસ્તુનો વિચાર કરવાનો પહેલા. પરંતુ જેમ રોગી, હા આઈ નહીં વાત, જેમ રોગી રોગને કે ઔષધિને બલી જાણતો નથી, તેમ સમ્યક દ્રષ્ટિ ચરિત્ર મોહના ઉદયને કે ભોગો ભોગ સામગ્રીને શું નથી કરતો, બળી જાણતો નથી. હવે જો આગળ, વળી નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગ દ્વેષ મોહ નથી. આ રીતે રાગ દ્વેષ મોહ વિના જ તેનો ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આશ્રવતું નથી, આશ્રવ વિના આગામી બંધ થતો નથી, અને ઉદયમાં આવેલો કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે. કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નથી, નહીં આ રીતે તેને નવો બંધ થતો નથી, અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયો તેથી તેને કેવળ નિર્જરા જ થઈ. આટલું આખો વાંચ્યું ને એ ખ્યાલમાં માઇન્ડ મેપ બને તમારા દિમાગમાં, સમજ્યા? હા, સમજ્યા કે નહીં સમજ્યા? વાંધો નહીં, હજી આપણે શાંતિથી હવે ધીમે ધીમે એક એક પોઈન્ટ ને લઈએ. જો પહેલા નંબર શું કીધું, પહેલે બરાબર ભલો જાણતો નથી. હવે જ્ઞાની શું કરે છે? જો જ્ઞાની શું કરે છે અને વસ્તુ વ્યવસ્થામાં શું થાય છે એ બંનેમાં લેશ માત્ર ફેર નથી. ફેર મિથ્યા દ્રષ્ટિમાં છે. ઘટના એ જ્ઞાનીની સાથે ઘટતી હોય એમ નથી. આપણા પણ કર્મના ઉદયના આપણે ખરેખર જ્ઞાતા જ છીએ, પણ એ જ્ઞાતાપણામાં આપણે રૂકતા નથી, ઉભા રહેતા નથી, માટે રાગાદી થાય છે. એટલે એના કર્મનો ઉદય જ્ઞાન રૂપે જ્ઞેય રૂપે ઉદયમાં આવે ને આપણા કર્મનો ઉદય રાગ રૂપે ઉદયમાં આવે. આવી વસ્તુ વ્યવસ્થામાં ફેર નથી. જ્ઞાની જ્ઞાની કર્મના ઉદયને લીધે નથી, અને અજ્ઞાની પણ અજ્ઞાની કર્મના ઉદયને લીધે નથી. જ્ઞાની જેવી વસ્તુ વ્યવસ્થા છે એવો ને એવો જાણે છે, માટે જ્ઞાની છે. અને અજ્ઞાની એને એવો જાણતો નથી, પોતાનો કઈ ફેરફાર કરવાનો ભાવ રાખે છે, માટે અજ્ઞાની છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે કર્મના જ્ઞાનીના કર્મનો ઉદય આમ અલગ રોમાં આવીને ખરતા હોય, અજ્ઞાનીના અલગ રોમાં આવીને ખરતા હોય. જ્ઞાનીના કહે કે આમ થોડાક સ્લીપરી હોય તો આમ તરતથી નીકળી જાય, અને અજ્ઞાનીના આમ હોય ચોંટી જાય, એવું કંઈ હોતો નથી. વ્યવસ્થા બધાની હરકી બને. જો કેવી રીતે સમજો, જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે. શેને લીધે? જ્ઞાતાપણાને લીધે. એને સ્વરૂપ ઓળખી લીધું કે મારો સ્વરૂપ કેવો છે, જ્ઞાનમય જ્ઞાનમય જ્ઞાન. અજ્ઞાનીની ભૂલ શું છે કે જે ક્ષણ કર્મનો ઉદય આવે એ ક્ષણ એના મનમાંથી ભૂલાઈ જાય કે હું કોણ છું, જ્ઞાતા છું, એ ભૂલ છે. અને જ્ઞાની એ ક્યારે ભૂલતો નથી કે હું માત્ર જાણનારો છું. એટલે એ બાબતમાં એને હંમેશા જ્ઞાન ધારા સતત ચાલ્યા કરે, અને એને લીધે એની નિર્જરા ચાલે. ખ્યાલમાં આવે છે કે નહીં? આ ફરી અને થોડુંક ઓર આપણે વિચાર કરીએ. ચાલો, કર્મના ઉદય કેવી રીતે આવે? બે જાતિના કર્મના ઉદય હોય ભાઈ, સાંભળજો. એક કર્મનો ઉદય હોય અઘાતી, અને એક કેવો ઉદય હોય? ઘાતી. ચલો મને કહેશો, અઘાતીનો ઉદય કેવી રીતે આવે? અઘાતીનો એક સિમ્પલ ઇફેક્ટ બતાવો કેવો હોય. ચલો વેદનીનો લઈએ આપણે, કે સારા સંયોગ મળે, નરસા સંયોગ મળે, રાઈટ? અનુકૂળ સામગ્રી પ્રતિકૂળ સામગ્રી મળી, એ સામગ્રી મળી મળી ખરી? સામગ્રી મળી મળી ખરી? કોને મળી? કોને મળી? હા, ગુરુદેવ તો ફરમાવતા હતા, ભેંસનો ધણી પાડો. હે, શું કેતા તા? ઘણી વખત ગુરુદેવ ના વાક્યમાં આવે, ભેંસ નો ધણી કોણ? પાણો. એમ જળ નો ધણી જળ. તો સામગ્રી મળી મને એમ જો કહેવાય તો ભેંસનો ધણી કોણ હોય, પાળો હોય, એમ જળનો ધણી તું જળ થઈ જાય. તો મળી કહેવાય છે, મળતી નથી, આ સત્ય છે. તો જ્યારે મળે છે ત્યારે અમે શું કહીએ છીએ કે ખરેખર હું તો જ્ઞાયક છું અને અમુક વ્યવસ્થાને લીધે આનો મને સ્વામિત્વ મળ્યો છે એમ કહેવાય છે. આવ્યું અંદર મેં એને ચાલ્યા જ કરે, બરાબર સમજે કે નહીં? આપણે હજી ભૂલોમાં જયારે આપણે ગણવા જઈએ ને તો આપણી ભૂલોમાં એક બહુ મોટી ભૂલ આવે, હું કરોડપતિ છું એમ માનું છું અને આત્મા છું એ જાણું છું. અહીંયા રિવર્સ છે એક્ચ્યુઅલ વસ્તુ, હું આત્મા છું એમ માનવું જોઈએ અને કરોડ આદિને જે ગાડીના ઘોડાના છોકરાના બાયરે ગુરુદેવની ભાષામાં બધું કહીએ, આ બધાનો સંયોગ છે એને હું માત્ર જાણી રહ્યો. આ વ્યવહાર, વ્યવહાર એટલે જાણવા વાળું છે અને નિશ્ચય પરમાર્થ એટલે માનવા વાળું છે. આ જગતમાં હવે એનું કઈ કઈ વિધિ હોય, વિધિ વડે આ મળે છે અને વિધિ વડે મળે છે એટલે કહેવાય છે. આ બીજું કઈ નહીં, હું આત્મા છું મને એમ માનવું જોઈએ અને એના સિવાય હું પુરુષ છું, પૈસા વાળો છું, ગાડી વાળો છું, ફેક્ટરી વાળો છું, જોબ વાળો છું, આમ છું તેમ છું, આ બધા જ્ઞાનના વિષયો છે. તો ખરેખર જે સંયોગ છે એ સંયોગોનો હું સ્વામી નથી જ્ઞાતા છું. બોલો, વિચાર કરો, હવે જ્ઞાતા રહેવામાં કેટલું આસાન છે. ગમે તેવા સંયોગ આવે ભાઈ, એક અણુથી લઈને ત્રિલોકની સંપત્તિ મળે છતાં ઓહો હો હો, કેવો કેવો છે એ, એક પરમાણુ પણ મને અડતો નથી એમ. એટલે ટોડરમલજી જયારે જીવ અજીવની ભૂલમાં કહે ને ત્યારે એ ભૂલ પણ બતાવે કે આત્મા છું એ કહે છે પણ એનો સ્વીકારતો નથી. અને ઊંડે ઊંડે જોવા જઈએ તો આમ વિચાર કરીએ કે અરે અમે તો પુરુષ છીએ તો અમને આવું રહેવું જોઈએ, અમે તો સ્ત્રી છીએ તો અમને આવું રહેવું જોઈએ. એક બાર એક બેન મને કહેવા લાગ્યા, હવે સ્ત્રી છીએ તો ભાઈ થોડું ઘણું શ્રંગારનો ભાવ આવે એટલે આટલું તો કરવું જ જોઈએ ને. હે, પછી પુરુષ કહેવા લાગ્યા, હવે પુરુષ છીએ તો અહંકારનો ભાવ આવે. એ ભાઈ, પોતાને સ્ત્રી અને પુરુષ જોઈને કેમ ગણો છો? હું આત્મા છું, હવે બોલો કયો ભાવ આવે? હું આ તો જો, ના હમ દેહો, ના વણો, ના વાણી, ના કારણમ તેસિમ કત્તાણા કારીદા અણુમંતા અણેવ કત્તીણમ, વચન સારમાં ગાથા આવે કે હું દેહ નથી, વાણી નથી, મન નથી, કરતા નથી, કાર્યતા નથી, અનુમંતા પણ નથી. હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું. ક્ષણ માત્ર પણ આ ચેતનની ધારા ચેતનના ચિંતન થી વિખૂટો ના પડે. ખ્યાલમાં આવે છે? એવી જ્ઞાન ધારા વાળાને કોણ બાંધે? એટલે આખું જગત શાસ્ત્રોમાં તો કેવું આવે, આ પ્રથમાનુગાવતમાં ખાસ વાંચવું જોઈએ, ધન્ય છે એવો જીવનો પુરુષાર્થ. વાહ, રામજી છે બરાબર, સવારે જન્માભિ રાજ્યાભિષેકની તૈયારી અને બપોર સુધીમાં તો આખો પલટાઈ ગયો, તો એ શું ફેર પડવાનું? એટલે હું તમને એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું, હવે ચાર વસ્તુ કહું છું તમને, ધ્યાનથી સાંભળજો. ચાર પ્રકારના પુરુષાર્થના દરજા હોય છે. સૌથી પહેલા તીવ્ર ઉદય તીવ્ર પુરુષાર્થ, તીવ્ર ઉદય મંદ પુરુષાર્થ, મંદ ઉદય તીવ્ર પુરુષાર્થ અને મંદ ઉદય મંદ પુરુષાર્થ. ફરી બોલું, એની વાત છે જે પુરુષાર્થ કરી રહ્યો છે. આપણા જેવા જીવો જેને પુરુષાર્થનો ભાન જ નથી, જ્ઞાયક સ્વભાવની ખબર જ નથી, એની તો વાત જ નથી. પણ જે જે આપણા જેવા જીવો છે જે ક્યાંય અંશે પુરુષાર્થ એટલે આત્માની રૂચિ સાથે, એના ચાર તબક્કાઓ બને છે. કયા કયા? સૌથી પહેલા તીવ્ર ઉદય તીવ્ર પુરુષાર્થ, તીવ્ર ઉદય મંદ પુરુષાર્થ, मंद उदय तीव्र पुरुषार्थ अने मंद उदय मंद जनरली आपने जोवा जाइए अत्यारे आपने समझिए आपने कई दशा मां छे मंद उदय छे अने मंद पुरुषार्थ साची बात छे के आपने बहु आनंद नी बात छे आपना माटे कोई प्रतिकूलता नथी कोई प्रतिकूलता नथी तबियत ठिकाणे छे अकल ठिकाणे छे संयोग ठिकाणे छे परिवार नो जे जे થવું જોઈએ આઈડલી એ બધું જ આપણે છે એટલે મંદ ઉદય છે હવે મંદ ઉદયમાં બીરબલની ખીચડી કરવી છે આપણે મંદ પુરુષાર્થ કરીને બીરબલની ખીચડી ખબર છે ને આમ રાંધવા માટે મૂકીને નીચે પણ કેટલું દૂર હતું અહીંયા અહીંયા આગ હોય ને અહીંયા ખીચડીનો પેલો હોય તો ક્યાં થવાની મોટા ભાગે આપણા જીવનમાં આ એક બહુ બહુ જ બડી મિસ્ટેક હોય છે કે જે મંદ ઉદયમાં તીવ્ર પુરુષાર્થ કરવું જોઈએ એની જગ્યા કાં તો આપણે મંદમાં બંધ થઈ જઈએ બંધ નહીં બંધ જ થઈ જઈએ પુરુષાર્થની દુકાન બંધ કરી દીધી તો કાં તો મંદમાં બંધ થઈ જઈએ કા મંદમાં હવે કરીએ છીએ ને ધીમે ધીમે ને આમ છે ને તેમ એમ કરતા કરતા ક્યારે તીવ્ર ઉદય આવી જશે ખબર જ નહીં પડે સમજા કે નહી સમજ્યા હે બોલો હા એ હમણાં એક બહુ પોપ્યુલર થયો છે ને મેકઅપ ની ઉંમરમાં કરી લો નહી તો ચેકઅપ માં શું કરશો એ ગામમાં આવી છે ને મેકઅપ ની ઉંમર એટલે યુવાવસ્થા એમાં પુરુષાર્થ કરી લો પછી ચેકઅપ ની ઉંમરમાં ક્યાં કરશો હવે તીવ્ર હૃદયમાં પછી યાદ કરશે કે પંડિતજી તમે આવો ને આમ સંભળાવો હવે કાને સંભળાતું નથી વેદનાથી ઉપયોગ હટતો નથી હવે પછી કોણ આવીને તમને શું કરી લેશે જેનાથી કલ્યાણ કરશો આ બધાને માટે ક્લિયર ગાઈડલાઈન છે કે જ્યારે મંદ ઉદય આવે બહેનો માટે જો આમ ખરેખર કહું ભાઈ જે ભાઈઓ આમ જનરલી આપણે હાઉસ વાઈફ નો સિસ્ટમ કેવો હોય કે ભાઈ છોકરાઓ સ્કૂલ ગયા ભાઈઓ ફેક્ટરી ઓફિસ ગયા 9-10-11 વાગે ઘરના કામ પતી ગયા હવે એક સરસ ટાઈમ છે ને કલાક 2 કલાક 3 કલાક 4 કલાક સ્વાધ્યાય કરી લો ત્યારે શું કરીએ છીએ આપણે આ બધું પત્યો હવે મોબાઈલ જોઈએ ટીવી જોઈએ ફોન ઉપર વાતો કરીએ અરે ભેદ જ્ઞાન નો અભ્યાસ કેમ કરે આ વિચાર કરો હવે સવારે થતો નથી બપોરે કરવું નથી આ જો રૂટિન ડેમાં આવતો નથી ને સન્ડે આવવું નથી બોલો વિચાર કરો સ્વાસ્થ્યની દશામાં કોરોના આવ્યો હતો ને કોરોના ત્યારે બલબલાના આંખોમાંથી આંસુ નીકળી જાય ભાઈ હવે સારું થાય તો આમ જ કરવાનું છે હવે એ નીકળ્યા કેટલા વર્ષ 2-3-4 થયા પાછો એવો ને એવો ત્યારે થતું નહોતું અને હવે સારું છે તો કરવું નથી એટલે મંદ ઉદયમાં મંદ પુરુષાર્થ નહીં કરવાનું મંદ ઉદયમાં તીવ્ર પુરુષાર્થ કરવા પામે છે કોણ ચારમાંથી તીવ્ર ઉદયમાં તીવ્ર પુરુષાર્થ કરનારો પામી જાય અને મંદ ઉદયમાં તીવ્ર પુરુષાર્થ કરનારો વધારે આસાનીથી પામે પણ મંદ ઉદયમાં મંદ પુરુષાર્થ કરે તો અટકી જાય અને તીવ્ર ઉદયમાં મંદ પુરુષાર્થ થતો નથી તીવ્ર ઉદય થતો હોય ત્યારે પુરુષાર્થ એને લાગતો નથી સમજો કે જરા તીવ્ર ઉદય મંદ પુરુષાર્થ કરવા જાઓ સમજાય ગાડી 180 ની સ્પીડ માં ચાલે તમે આમ આમ કરતો ક્યાંથી અટકવાની છે પછી અથડાઈ જવાની છે એટલે સુયોગ્ય સમયમાં આપણે જ્ઞાયક ભાવની ઉપેક્ષા કરીને ટાળી દઈએ છીએ પછી જયારે મન બુદ્ધિ આદિ કઈ ઠિકાણે રહેતા નથી ત્યારે કહીએ કે હે ભગવાન કુંદ કુંદ આચાર્યદેવ રિદ્ધિધારી મુનિરાજ ગુરુદેવ તમે આવો પધારો ક્યાંથી મેલ પડવાનું સમજાય કે નહીં એટલે સંયોગોમાં સ્વભાવને બોલાવતો નહીં સ્વભાવમાં એવા ખોવાઈ જાય કે કોઈ સંયોગ નહીં બધું જ્ઞાનનો જ્ઞેય જ દેખાય એ આત્માને કોઈ ચક્રવર્તીના મહેલમાં ઉભો રાખે का नरक मा उभो राखे का इंद्र मा लईने जाए हूँ तो मात्र ज्ञायक 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 ज छू संयोग वधवाथी मारा मा कहीं वत्तो नथी घटवाथी मारा मा कहीं घटतो नथी। आ अने जगत में अमुक रिलेशन ही वाज चाले ना भाई है लगन थयो होय त्यारे शू कहवाय कि पति पत्नी पति सामान्य घर नो होय ए पण सामान्य है। हवे कदी पुंडी नो उदय फर्यो फर्यो तो मकान बदलाई गयो गाड़ियों बदलाई गई तो अबे शू करशो बीजे शू बदलशो समझे ना कीधा वगर समझी गया ना तम बस इले आ श्रद्धा नो संबंध एवो छे कि जारे काई नो तो त्यारे पण आ मारी पत्नी हती ना आज मारा माटे इष्ट छे बीजी कोई करू तो दुराचार नो पाप लागे केवो निर्णय होय। एक एक कमरा ना मकान मा रहता होय कि सैकड़ों कमरा ना मकान मा होय पति नो पत्नी पणा मा पत्नी नो पति पणा मा मां नो पुत्र पणा मा पुत्र नो मां पणा मा कई फेरफार थतो नथी। अश्रद्धा नो संबंध आवो संयोग बदी गया वे ठीक छे पाप नो उदय आवे जुदा संयोग पुण्य नो उदय आवे जुदा संयोग पण जे ज्ञान नी धारा छे ए तो एवी ने एवी छे। तो मंद हृदय मां तीव्र पुरुषार्थ करनारो तीव्र हृदय मां उभो रहे छे क्योंकि एने टेव छे पुरुषार्थ नी पण मंद हृदय मां मंद थनारो तीव्र हृदय मां खुवाई जाय छे क्योंकि एने टेव ज नथी। लौकिक मां पण तमे कहो थोड़ू घणू दर्द सहन करवानी तमने टेव ना होय पछी एक सामटी मोटी बीमारी आवे मने तो घणी बधा लोकोने जोईने चिंता थाय छे खरेखर हृदयथी कहूं छू बहु सगवड़िया लोको थई जाय सहज माथू दुखे तो दवा लई लो कमर दुखे तो दवा लई लो अरे भाई ए तो शरीर छे मोटी बीमारी तो आवशे ज त्यारे शुं करशो। आ साधनो नो बल वधारशो तो स्वभाव नो बल क्षीण थशे एटले क्यारे पण संयोग मळे एनी मनसूफी मळे तो मळे ना मळे तो ना मळे पण हुं साधना ने गुमावीश नहीं मळे तो मळे हवे ठीक छे मळी गया छे हसे भाई मळी गया नहीं मळे तो नहीं मळे मारी जोवानी दृष्टि बदलाशे नहीं ज्ञायक छू ज्ञायक छू ज्ञायक छू एम एटले तमने पण कहूं छू थोड़ी थोड़ी अगवड़ता मां रहो एनाथी स्वभाव नो सत्व खीळे साचू कहूं छू बहु तमे जो क्यारे तमे अगवड़ता जोई ना होय तो ये तो उदयाधीन छे भाई गमे त्यारे पहा प्रतिकूलता आवी शके छे अभ्यास ज ना होय तो तमे मार्ग थी चूकी जशो। मंद हृदय मां तीव्र पुरुषार्थ ना कर्यो होय तीव्र हृदय मां क्या उभो रहेवानुं छे भाई स्विमिंग पूल मां जे तैरो ना होय तो आम जे नदी मां ता वाड़ आवेली होय एमां क्या पूर आवेली नदी मां क्या थी तकवानुं छे। एटले मंद हृदय मां तीव्र पुरुषार्थ करो केम कि तीव्र हृदय मां तमे मंद पुरुषार्थ करवा जशो ना तो ए काम थवानुं नथी। बाकी तीव्र हृदय में तीव्र करनारा तो धन्य छे सुकुमाल मुनिराज सुकौशल मुनिराज गजको एवी आपणी गजा नथी देखाती भाई साचू कहूं छू तीव्र हृदय में तीव्र पुरुषार्थ करनारा पण छे पण एवू आपणो सामर्थ्य आपणे देखातो नथी कि एवो भयंकर हृदय आवे तन छिन्न भिन्न थई जाए बधु नष्ट भ्रष्ट थई जाए तो एक ज्ञायक नी धुनी रामजी जेवो अलंग धरा जेवो सीता जेवो चेलना जेवो एवा पुराण पुरुषों जीवो पुरुषार्थ तमने देखा तो नहीं एटले आपणा माटे तो आइडल कयो रस्तो आइडल छे आज निर्णय करीने जजो कयो तीव्र हृदय में तीव्र पुरुषार्थ करवाना हजी लक्षण देखाता नहीं मारी बात कहू तमारा में हो तो जुदी बराबर पण मंद हृदय में तीव्र पुरुषार्थ करवानो अभ्यास राखो अने एनी एने केवी रीते थशे ज्ञायक भावनु अवलंबन एम जो हाँ ज्ञातापणा ने लीधे आम जो ना भोगो भोग सांभाली ज्ञातापणा ने लीधे सम्यक दृष्टि विरागी हृदय में आवेला कर्ण मां जाणी ज ले छे घाती अघाती नो गमे तेवो संयोग छे जाणी रह्यो छुं आवी रह्यो छे जई रह्यो छे आवी रह्यो छे जई रह्यो छे जाणी रह्यो छुं एम आ तेना प्रत्ये तेने रागदेश मोह नथी। हवे रागदेश मोह वगर तेनो फल भोगवता होता थी फल एनो एने रागदेश तो करतो नथी અને એનો ફલ ભોગવી લે તો એને આશ્રવતો નથી, કેમ કે એને નવા રાગ આદિ નહીં થયા, અને આશ્રવ વિના આગામી બંધ થતો નથી, અને જૂનો ખરી જાય નવો થતો નથી, જૂનો ખરી જાય. આ કારણ કે એક નિયમ, ઉદયમાં આવ્યા પછી સત્તા રહેતી નથી. જેમ કે જે ડાલ સૂકી જાય ને ફલની, એકદમ સૂકી ગયો તો ફલ ઉપર ઝાડ ઉપર રહેતો જ નથી, પડી જ જાય. એમ ઉદય આવી ગયો ત્યારે પડી જ જાય છે, સત્તા રહેતી. આ રીતે નવો બંધ થતો નથી. ઉદયમાં આવેલો નિર્જરી ગયો, તેને કેવલ નિર્જરા જ રહી ગઈ, માટે સમ્યક દ્રષ્ટિ વિરાગી ના આવે. જો કન્ક્લુડ કરે છે, ભોગો ભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં, નવો બાંધે તો, પણ નવો તો બાંધતો નથી, એટલે જૂનો ખરી ગયો. બસ પૂર્વ પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયો, દ્રવ્ય એટલે કર્મણ વર્ગણા, માટે એ દ્રવ્ય નિર્જરાની વાત થઈ. વિશેષ હવે આટલા દિવસ તમારા વચ્ચે રહ્યો, ઘણું કીધું છે તો એ કંઈક કહેવામાં ચૂક રહી ગઈ હોય તો એ મારી ભૂલ સમજીને માફ કરજો, અને જે સારું લાગ્યો હોય એ આગમની વાણી સમજીને સ્વીકાર કરજો.